भगवान स्वयं श्री मुक्ति सबने माटे एक मार्ग आपी रहा छे। क्या जगत नी अंदर बहुज सरल कोई पण मार्ग होय ते भक्ति नो मार्ग छे। क्या शरीर ना साधन वडे भगवत भक्ति करीने आ शरीर रूपी नौका ने एनो सदुपयोग करीने भवपार उतरवा माटे नु आ साधन छे। अने ए सुलभ सुखद जे मार्ग छे भगवान ने सौंपी दीधा पछीनो जे मार्ग जीवन नौका संसार सागर मा भगवान ने सौंपी पछी मार्ग उपर जराय भय ने निर्भयता नो मार्ग तो कहे छे के ए अत्यंत सुलभ एने माटे कोई पुरुषार्थ करवो पड़े नहीं। मानस ने कमावू होय के मेळवू होय तो केटलो परिश्रम केटली मेहनत करवी पड़े क्या क्या दौड़वू पड़े दरिया पार सुधी। अहीं तो भगवान कहे छे सुलभ सोई सुलभ सब दिन सब देशा सेवत सादर समन कलेशा भक्ति स्वतंत्र। तो आ भक्ति आ सत्संग केवो छे सत्संग अने भक्ति ए गरीब मा गरीब मानस ने पण सुलभ छे। एने कोई पैसो खर्चो पड़तो नथी यात्रा करवे जवू होय तो खर्चो करवो पड़े महापूजा करवी होय के राजभोग करवो होय तो खर्चो करवो पड़े पण सत्संग बिल्कुल सुलभ बिल्कुल सस्तो एने कोई पैसा नी के कशा नी कोई साधन नी जरूर मात्र भगवान नी साधनो सत्संग। अने ई ज्यां गाड़ी बिनु सत्संग न पावही प्राणी आ सत्संग वगर एने ए परमात्मा ने कोई प्राप्त करी शकतुं नथी। पण सत्संग ने एटलो बधो सुलभ बनावी दीधो कि 5 वर्ष नो नानो ध्रुव पण भगवत प्राप्ति करी शके छे। एवडो नानो प्रह्लाद पण भगवान नाम स्मरण थी भगवान सुधी भगवत प्राप्ति करी शके। तो आम ए सत्संग ने भगवत भक्ति ने अत्यंत सुलभ कही दीधी साहजिक छे। जेने ज्यां जारे जेटली करी होय एटली प्राप्त करी शके मेळवी शके छे। तो एटला माटे कहू सुलभ अने सुखद जराय क्लेश नहीं। भले आपणने एम लागे के ध्रुव ने एक पगे उभा रहेवू पड्यू 5-6 महीना सुधी उभा रहेवू पड्यू पण एने माटे क्लेश के कष्ट नथी एने माटे तो सुखद हती। बिल्कुल हसता हसता भगवत स्मरण एक पगे उभा रहीने 6 महीना सुधी करी एवडू नानू बाळक ईज प्रह्लाद। आटलो बधो તાપ આટલી બધી સજાઓ શિક્ષાઓ પાડ ઉપરથી ફેંકી દેવું દરિયામાં ફેંકી દેવું હાથી નીચે કચરવાની અગ્નિમાં બાળવાની આ બધી જ પરીક્ષા છતાંય પ્રહલાદ હસ્તે મળે એટલે ભગવદ ભક્તિ સુખદ છે। ભલે મીરાને રાજમહેલ છોડવો પડ્યો પણ એમાં દુઃખદ નથી હસતા હસતા છોડી દે ચાલો ને આ પંચાયત ગઈ ને તો કેટલી વેટ કરવી પડે। રાજમહેલના રાજવૈભવના સુખ હતા છતાં એ છોડીને મીરાને ભક્તિ સુખદ અને સુલભ લાગી। નરસિંહ મહેતાને આખો ને આખો નાતબાર મૂકી દીધો નાતે તો ભલે અમે એવા રે એવા એવા તમે જેશો કેવા તમે જેવા કહેશો એવા અને જો ભ્રષ્ટ થઈને ભક્તિ કરવાની થાય તો પણ મને વધારે આનંદ આપ સુખદ સુલભ સુખદ। હંમેશા ભક્તિ છે ને એ સુખ અને શાંતિ આપના નિરાંત આપવા વાળી છે। એકાંતમાં એક ચિત્તથી નિરાંતે કોઈ ના હોય ને બેસી જાઓ નહીતર એકાંત ભયવાળું લાગે। કોઈ પહાડમાં કે જંગલમાં કે બદ્રીનારાયણમાં ક્યાંક એકલા જ રહેવાનું હોય તો એક દિવસ રહી તો જુઓ આપણે અનુભવ કર્યો એકલા, કોઈ કહેતા કોઈ ના, અને હિમાલયની. પણ એનો આનંદ એક અનોખો હોય, અને એ માત્ર સુખ આપવા વાળું, કે આટલી બધી નિરાહત બીજે ક્યાંય ના મળે. અને એકલા હઈએ ને તો આપણી જાતને આપણે ભૂલી જઈએ, આખરે શરીરે પીડા આપવાને, એને કંઈક ચા જોઈએ, દૂધ જોઈએ, ખાવાનું જોઈએ, તરસ જોઈએ, ભૂવાનું જોઈએ, કંઈક ને કંઈક સગવડ અગવડ જોઈએ. પણ એ કશી સગવડ અગવડ એને જરૂર ના પડે, માત્ર સુખદ. ઋષિઓ વનની અંદર બેસી ગયા, આશ્રમમાં બેઠા, પલાઢી વાળીને બેઠા, સુખદ. એને કોઈ મને મને ઉઠવાનું નથી મળતું, મને ફરવાનું નથી મળતું, મારા પગ અકડાઈ ગયા, કઈ સુખદ. ભગવદ ભક્તિ, ભગવાનનો સત્સંગ એટલો બધો સુલભ, અને તે પાછા ભગવાન સ્વયં કરાવી રહ્યા છે કે આવો બેસો બધા સાથે. સમયનો બીજો વેડફીને દુરુપયોગ કરવો, એના કરતા સત્સંગને, સમયને સત્સંગ દ્વારા સદુપયોગ કરી લઈએ. અને એમાં કઈ દોડવું પડતું નથી, કઈ ખર્ચવું પડતું નથી, કઈ મહેનતે નથી કરવી પડતી. સુખદ સુલભ આ રસ્તો. હે ભાઈઓ, ભગવાન સ્વયં કહે છે, હે ભાઈઓ, યહ સુખદ માર્ગ. હે ભાઈ, આ બધો જ બિલકુલ નિરાંત વાળો માર્ગ, એક નિરાંત પંથ, નિરાંતની વિચારધારા વાળો, એનું નામ જ છે નિરાંત સંપ્રદાય. સાંભળ્યું છે ને, નિરાંતની ભજન મંડળીઓ પણ, ભજન ગાય તે પણ નિરાંતના ભજન. એટલે એ જે નિરાંત જે જોઈતી હોય તો આ સત્સંગના માર્ગે મળે એમ ભગવાન કહે. બાકી નિરાંત નિરાંત બધાને જોઈતી હોય છે, કોઈ સેવકમાં નિરાંત નથી જોઈતી, દરેક વ્યક્તિ. પણ બધાને મળે જ ખરી, કોઈને નિરાંત હાથમાં આવે જ ખરી, દરેકને જોઈએ છે. પણ કોઈને જડતી નથી કે નિરાંત છે ક્યાં, કે મેં તો નિરાંતે ખાધું પીધું ને હોઈ ગયા નિરાંત. પણ નિરાંત સત્સંગ વગર મળતી નથી. ભગતી મોરી, આ મારી ભક્તિ, મારી ભક્તિ જે છે, ભગવાન કે છે, પુરાણો, વેદો, ઉપનિષદો આ બધા જ એને એટલી બધી ગાય છે, વાત ના પૂછો. ભાગવત પણ પુરાણ છે, ભાગવતમાં ભગવદ્ ભક્તિ એટલી બધી ગાય છે, એટલી બધી ગાય છે. ઓહો, બધું જ ભગવાનને સમર્પિત કરી દઈ, ભગવાનમય બની જાય. દસમ સ્કંદ છે કે પુરાણોની અંદર જે ભક્તિ ગાય છે, વેદોએ જે ભક્તિ માટે આટલો બધો ભાવ આપ્યો છે, જ્ઞાન આપ્યું છે, બધી જ ભક્તિ સુલભ અને સરળ છે. હે ભાઈઓ, જે આપણા શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે,
જ્ઞાન અગમ પ્રત્યુવ અનેકા.
આ જ્ઞાન છે ને એ અગમ્ય છે, જ્ઞાન અગમ્ય છે, એ નહીં સમજી શકાય, એને સમજતા વાર લાગશે. એ જ્ઞાનને સમજવા માટે કોકને શોધવા પડશે અનુભવીને. પણ ભક્તિને તો જાતે કરવા બેસી જાઓ. વનની અંદર એક શિવાલય હતું, અને શિવાલયમાં રાજા પોતે જ જંગલમાં આવી એકલો બેસીને શાંતિથી શિવ ઉપાસના કરતો, અને ભગવાનને અનેક પ્રકારના પુષ્પો, સુગંધ, અત્તર એવા દ્રવ્યો, અને એની સાથે અનેક પ્રકારની સામગ્રીનો ભોગ ધરી આરતી કરી ખૂબ જ આનંદ અનુભવતો ભક્ત. એ શિવાલયમાં એક ભીલ જંગલનો માણસ, એને એમ થયું કે આ શિવાલય છે, મારે પણ ભગવાનની પૂજા અને ભક્તિ કરવી છે. એટલે રાજા જતો રહે ત્યાર પછી પેલો આવે, પેલું બધું આગુ પાછું કરી ભગવાનને બિલીપત્ર ચઢાવે. એની પાસે બીજું કશું હોય ને, તે પાણી ચઢાવવાનું, જળ ચઢાવવાનું, તે કેવી રીતે ચઢાવે, મોઢામાં કોગરો ભરી આવે અને પછી ઉપર ધાર કરી દે મોઢાથી સુધી. આ પુરાણની કથા. પછી એની પાસે બીજું તો શું હોય, ભોગ લગાવવામાં જે શિકાર કરીને લાવ્યો હોય તે મૂકી દે. પછી ઘંટ વગાડવાનો, તેનાથી પહોંચાતું નતું, ભગવાન શિવ નો ખભો માથું ધરે એટલે શિવલિંગ ઉપર માથું પગ મૂકી અને પછી ઘંટ વગાડીએ. આટલી બધી ભક્તિ થી પ્રસન્ન સેવા કરતો, ખૂબ ભાવથી પૂજા. રાજાને થયું કે મારા ભગવાનનું આ અપમાન કોણ કરે છે આટલું બધું, આટલી ગંદકી. અને તે પાછું શિવલિંગ ઉપર પગ મૂકેલો એનો ચિહ્ન દેખાય. રાજાએ ચોકી મૂકી દીધી, બધું પકડવાને કોણ છે કે છે. સિપાહી બીજે બે ત્રણ દિવસ હું પકડી લીધો, જેલમાં પૂરી. રાજાને ભગવાન શિવે સ્વપ્ન આપ્યું, એ પેલાને છોડી મૂક, તને નહીં મળું, મારો અપરાધ કર્યો છે. ભગત સુલભ. રાજાને બે વખત સ્વપ્ન આપ્યું તો એને છોડી દે, એ જ મારો પરમ ભક્ત. પછી એટલે રાજાએ પેલાને ખૂબ આદરપૂર્વક છોડાવી, શિવાલયમાં લઈ જઈ એની પાસે સેવા પૂજા કરાવી. તો જ્ઞાન અગમ, જ્ઞાન છે ને એ અગમ્ય છે, જલ્દી જલ્દી ના હાથમાં કેટલા. અને કદાચ જ્ઞાની ગુરુ સદગુરુ પ્રાપ્ત થઈ જાય, પણ આપણામાં જ અંદર ના ઉતરતું હોય ને, ઉપરથી ઉપરથી બધું જતું રહેતું હોય, ઘણું જતું રહે. તો એ જે એ અગમ જ્ઞાન છે એ એટલું બધું સહેલું નથી, પણ ભક્તિ એટલી બધી સુલભ છે. જેમ પેલા ભીલની ઉપર ભગવાન શિવ પહેલા પ્રસન્ન થયા, રાજા ઉપર. એટલે સોય સુલભ, એટલો બધો સરળ માર્ગ છે ભક્તિનો કે પેલા નાનામાં નાના માણસને ભગવાન જલ્દી પ્રાપ્ત થાય, પેલા મોટાને એને વલખા મારવા પડે. આમ જ્ઞાનને અગમ કહ્યું, પ્રત્યુહ અનેક, એની અંદર અનેક પ્રકારના ચઢાણ ઉતાર હોય, એની અંદર અનેક અઘરાપણું હોય કે જે ન જ સમજાય, એટલે એને કહ્યું પ્રત્યુહ અનેક. એની અંદર ઘણા ઘણા બધા પ્રશ્નો હોય, ન સમજાય એવી બાબતો હોય, એટલે એના માટે કહ્યું કે સામાન્ય માણસને કદાચ એ સમજણ ના પડે, અઘરો વિષય અઘરો માર્ગ બની જાય. એટલે આ માર્ગે ચાલવું, એ જ્ઞાનનો માર્ગ અત્યંત કઠણ છે, ભક્તિનો માર્ગ સુલભ. અહીંયા ગાડી બતાવે અને એ મન ટકી જ ન શકે એની આગળ, જ્ઞાનની આગળ મન જલ્દી ના ટકી શકે, અજ્ઞાન પાછું આવી જાય. અજ્ઞાનનો અંધકાર, અણસમજ, જે કઈ માણસની અસંયમની વૃત્તિઓ છે, સંયમ કરતા અસંયમની વૃત્તિઓ મન જલ્દી પકડી લેતી હોય, અને મનને ટકવા જ ના દે ત્યાં અગાડી જ્ઞાન અગાડી, કે આ જગત મિથ્યા છે, ના શરીર ક્ષણભંગુર છે, નાશવંત છે, આ શરીર તો સ્વપ્ન જેવું છે, જન્મતા પહેલાય નહોતું અને મર્યા પછી રહેવાનું નથી. એટલે જેમ સ્વપ્ન જાગતા પહેલા ઉઠ્યા ત્યારે નહોતું અને સૂતા પહેલાય નહોતું, અને જે વચ્ચે આવ્યું તે સ્વપ્ન છે ને સ્વપ્ન મિથ્યા છે. તો જેમ સ્વપ્ન પહેલાય ને, સ્વપ્નની કોઈ પણ વસ્તુ સૂતા પહેલા નથી, જાગ્યા પછી નથી, તો સ્વપ્ન મિથ્યા ખોટું છે. તો આ શરીર પણ જન્મતા પહેલાય નહોતું, મૃત્યુ પછી નથી રહેવાનું, માટે સ્વપ્નની માફક આ શરીર પણ મિથ્યા છે. એ જ્ઞાન મળ્યું ખરું, એને વાંચી ગયા ખરા, થોડુંક સમજ્યા ખરા, પણ ન મન કહું ટેકા. પણ મન ત્યાં ગાડી ટકવા માટે તૈયાર નથી. સુરત મન કા મન સબદ કા સબદ કુન કા ટેકા. આ મનને આધાર કોણ? તો અહીંયા ગાડી એ જ વાત, અહીંયા તુલસીજી જે મહારાજે કહ્યું કે મનને ટેકો ક્યાં ગયો, તો મનને કોનો ટેકો, શબ્દને કોને ટેકો? તો અહીંયા ગાડી એ જ વાત કહી, સાધન કઠિન, એટલું બધું જ્ઞાનને સાધવું એટલું બધું કઠણ છે, એટલું બધું અઘરું છે કે વાંચ્યા ને સાંભળ્યા પછી પણ મગજમાં જલ્દી ઉતરે નહીં. ઘણા બનાવ છે અને ઘણું બધું સમજાવવામાં આવ્યું હોય પણ મન ન માને. અરે આ તુલસીદાસજીએ પણ કહ્યું, કાકભૂષણજીએ પણ એ વાત કહી કે મારા ગુરુજી પાસે ગયો, મને જ્ઞાન આપ્યું, રામકથા પણ આપી, પણ મારા મનમાં સહેજ પણ ટકી નહીં. જ્ઞાન આપ્યું પણ ન ટક્યું. ના મારે તો પેલી ભક્તિ જોઈએ છે રામની કથા મારે, એમ કાગભૂસુંડી ને સ્વયં પણ અનુભવ થઈ ગયો. અને એટલે કાગભૂસુંડી એટલા માટે જ કે છે આ જ્ઞાન છે ને એ અત્યંત કઠિન છે અને એને જલ્દી મનનો આધાર મળતો નથી. જ્ઞાનને મનનો સહકાર જલ્દી મળતો નથી, કારણ મન ઘણું બીજું બધું કરવા માટે દોડાદોડ ભાગદોડ કરતું હોય છે. એટલે સાચી વસ્તુને સ્વીકારવા માટે મન સંયમ માટે જલ્દી તૈયાર રહે નહીં. સ્વાભાવિક કે માદા છે ને ભાઈ આ બનાવ્યું છે પણ તારે ખાવાનું નથી, ના ના થોડુંક આપી દો, થોડુંક મળી ગયું, ના ના સારું થયું છે વધારે નહીં એકાદ બીજું મૂકી દો. ના મન કહું સમજતો હોય એને આયુર્વેદમાં પ્રજ્ઞા અપરાધ કહ્યું છે, જાણી બુજીને ખાઈને તબિયત બગાડવી એનું નામ પ્રજ્ઞા અપરાધ આયુર્વેદમાં કહ્યું છે. અને બસ એ જ રીતે અહીંયા ગાડી પણ સાધન કઠિન, જ્ઞાનને સાધવું બહુ કઠણ છે પણ અને મન પણ એને જલ્દી સ્વીકારવા માટે તૈયાર નથી, એનો આધાર નથી.